એની અંદર જ આમાં ચૈતન્ય છે, એને જળ જળ છે, પરમાણુ છે, પુદગળ પરમાણુ છે અને ચૈતન્યનો અંશ છે, પ્રદેશ છે. આ પ્રદેશ અને પરમાણુ બંનેને ભિન્ન કરવાના છે, એ જગતમાં નહીં કરવાના નથી. દુનિયા આત્મા ક્યાંય બીજે ભેગો નથી થઈ ગયો. આ મકાન સાથે ભેગો નથી થઈ ગયો કે આ દિવાલ તોડીને આત્માને કાઢવાનો છે. આ બારી સાથે ભેગો નથી થઈ ગયો કે એના ટુકડે ટુકડા કરીને એના લોખંડને ઉગાડીને એમાંથી આત્મા કાઢવાનો છે. આ આત્મા સર્વવ્યાપક નથી, આ આત્મા દેહ વ્યાપક છે. દેહની અંદર ભેગો થઈ ગયો છે, અહીંથી કાઢો, માથાના વાળથી પગના નખ સુધી એની અંદર આ ચૈતન્ય પ્રદેશ ઠાસો ઠાસ છલો છલ ભર્યા છે, એમાંથી ભિન્ન કરો. એ જે માથાની ચામડી છે, ખોપરી છે તે હું નથી, એ લમણા છે તે હું નથી, એ કપાળ છે તે હું નથી, આ નેણ છે તે હું નથી, આ આંખ છે તે હું નથી, આ કાનના કર્ણપટલ છે તે હું નથી, આ નાકની ઇન્દ્રિય હું નથી, આ જડબું હું નથી, દાંત હું નથી, જીભ હું નથી. આ બધું જ વસ્તુ નાશ થઈ શકે છે, રિપ્લેસ થઈ શકે છે, સડી શકે છે, ગળી શકે છે, તે હું નથી, તાળવું હું નથી, આ ડોક ગળું એક પણ હું નથી. આમ હૈલા જે આખા શરીરના અંગો પાંગની અંદર હું નથી અને છતાં સર્વત્ર હું છું, આ બધાથી ભિન્ન છું, અનન્ય રીતે ભિન્ન છું, એક પણ આહારના અણુ પરિમાણથી જીવનાર નથી, પરંતુ મારા સ્વભાવથી જીવનાર હું છું. આ બધું સરસ હતો તો પણ હું ચાલી જઈશ, આમાંની એક વસ્તુ નહીં હોય તોય હું છું, હાથ કપાઈ ગયો તોય હું છું, પગનું ઓપરેશન થઈ ગયું ગ્રેંગરિંગને કારણે તો પણ હું છું, દાંતની બત્રીસી ચડાવી તોય હું છું, આંખનો મોતિયો ઉતરાયો તો હું છું, અને નેત્રમણી બિહાડી દીધો તોય હું છું, અને કાનમાં ઘૂંઘરું નાખ્યું તોય હું છું. કાન વયા ગયા, આંખ વયા ગયા, નાક વયા ગયા, હાથ વયા ગયો, પગ વયા ગયા, અને હવે તો હાઈટ વયું જાય, પીસ મેકર બિહાડી દે પેલો પીસ મેકર, અરે બધું વયું જાય, આ આખું ડબલું બદલાવી નાખે. આપણે એમ ટેલિફોનમાં ડબલું, આખું ડબલું બદલાવી નાખે તો હું તો છું છું ને છું. આ બધું જાતા તું ક્યાંય ઓછો થયો? અનન્ય ભિન્ન કરવાની પ્રક્રિયા આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ચમત્કારિક મંત્ર, સૂત્રાત્મક શૈલી, વિતરાગના માર્ગને અદભુત રીતે આપવાની આમની ચમત્કૃતિ શબ્દોની. પણ આપણી સમજની અંદર જ્યાં ઊંધાઈ હોય ત્યાં ચમત્કૃતિ ભગવાનને શું કરે? એક પણ મંત્ર ભાવ સહિત ન બોલવો એવી જાણી પ્રતિજ્ઞા લીધી છે, અને ન બોલવા દેવો કોઈને, દબા દબ કરી મૂકવો કે કોઈને આત્મ ભાવના ભૂલે ચૂકે થવી જોઈએ નહીં. બોલતા બોલતા મૌન થઈ જાય, અવાજ બંધ થાય, પછી હોઠ બંધ થાય, આંખ બંધ થાય, એ જ સ્મરણ આવે, આ દેહ હું નથી, હું નથી, હું નથી. અનન્ય ભિન્નપણાનો જેટલો સમય ઉપયોગ, મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ, બસ ચાલ્યા જ કર, જ્યાં સુધી વિકલ્પ બહાર ન જાય ત્યાં સુધી શરીરનું એક એક અંગ પકડી લે, એક એક અંગમાં વિચાર કર કે તે દેહાદી સ્વરૂપ હું નથી. દેહની યાત્રા પૂરી થાય એટલે પછી કર કે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, કર હવે આ દેહ થકી સંસાર, સ્વજનોને યાદ કર, તે મારા નથી, તે મારા નથી. મારા હોય તો ફરી મારાથી વિખૂટા પડે નહીં, પરંતુ કાં તો એનું આયુષ્ય પૂરું થાય કાં તો મારું પૂરું થાય, એટલે કોઈ મારા નથી. આ મારું પણું એ સંયોગ છે, ભ્રાંતિ છે, મારી ગેરસમજણ છે, મારી અણસમજણ છે. દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, આદિ કહેતા હવે ભાઈબંધોનું લિસ્ટ લઈ લે, સગા સંબંધીનું લઈ લે, વેવાય વેલાનું લઈ લે, ઉભો રે, આત્મભાવના કર, હવે કોઈ મારા નથી, કોઈ મારા નથી. હું દેહાદી સ્વરૂપ ને ના મારા તન પુત્ર ક્રાંત યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહ્યો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌ વનધરા, કોઈ મારું નથી. ચાલ્યો જાય જ્યાં સુધી ચલાય ત્યાં સુધી, આખી પૃથ્વીનો વિચાર કરીને પાછો આવ અને નક્કી કર કે કોઈ મારા નથી. આ આત્મ ભાવના છે જેનાથી રાગદ્વેષનો ક્ષય થાય. અને ભગવાન કહે છે કેવળ જ્ઞાન પ્રગટે, એક આત્મ ભાવનાથી કેવળ જ્ઞાન પ્રગટે. જેમ એક મુનિને કીધું હતું કે માં રુષ્ટ માં તુષ્ટ, તું એટલું કરોડો કે મને કાંઈ આવડતું નથી, હું કાંઈ ભણ્યો નથી, મને કાંઈ બોલતા નથી આવડતું, તો કે માં રુષ્ટ માં તુષ્ટ, રાગ નહીં દ્વેષ નહીં, એ માં રુષ્ટમાંથી મારુસ તારુસ કરતો કરતો પણ એ કેવળ જ્ઞાનને પામી ગયો. એમ ભગવાને કહ્યું કે કાળની અંદર કઠિન છે, ધર્મ કઠિન છે, જ્યાં તને લબ્ધિ મંત્ર આપું છું. લબ્ધિ મંત્ર, આત્મ ભાવના ભાવતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. જાઓ. પણ એને ભાવના ભાવતા શબ્દ મૂક્યો એ આપણાથી પકડાયો નહીં. એટલે 693માં લખ્યું કે એમ આત્મ ભાવના, એટલે એનું વિવરણ આપ્યું કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી અખંડ એવો આત્મા છું. એમ આત્મ ભાવના ભાવતા ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. આમ કરીને સમજાવ્યો, પણ અહીંયા વાંચે કોણ, સાંભળે કોણ, ને એવું યાદ કોણ કરે, ને એ વળી 693માં અહીંયા કીધું ને અહીંયા આત્મ ભાવના કીધું ને, ક્યાં કોણ માથાકૂટ કરવી છે. અને ઓલો કે અહીંથી થાય ને ઓલો કે અહીંથી થાય, ચારે બાજુ કેવી આપણી મૂંઝવણ તો જુઓ. હાથમાં આવેલું સાધન અને કેવું વૃથા ચાલ્યું જાય છે, અને આપણે કેવા બફમમાં છીએ, કોઈ વાત પકડાતી નથી. કારણ કે જીવને શાંતિ નથી, સ્વસ્થતા નથી. જ્ઞાની પુરુષના બોધનું શ્રવણ કરવું એ તપ છે. એટલા માટે મેં પહેલે દિવસે કહ્યું હતું, ફરીથી કહું છું, સ્વાધ્યાય એ આ કાળનું તપ છે. તપથી બેસજો. એક કલાકનો તપ કરી રહ્યા છે, જેમ જંગલની અંદર કોઈ ઋષિ તપ કરે, કોઈ મુનિ તપ કરે, કોઈ યોગી તપ કરે, એમ સ્વાધ્યાય અમારો તપ ચાલી રહ્યો છે. માત્ર કેવળ આત્માના ઉપયોગે જ મારી ક્રિયા ચાલી રહી છે, એ સિવાય કોઈ ઉપયોગ નથી. શરીરની હલનચલન પણ ન થવું જોઈએ. એ સામાયિક અવસ્થાની અંદર જેમ બેઠા હોય કે કોઈ પણ શરીરનો પાર્ટ હલે નહીં, એને પદ્માસન સ્થિતિ કીધી છે. પગ અને હાથ જે હલનચલન થઈ શકે એને વાળી દીધા છે, બને તો આંખ બંધ થઈ જાય, અને માત્ર બોધના શ્રવણ પૂરતો જ અંદરનું ચૈતન્ય કામ કરે. તપ કરવાનું છે. સ્વાધ્યાય એ તપના 12 પ્રકારમાંનું આભ્યંતર તપ, અને તપમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અને આ કાળનું શ્રેષ્ઠ તપ. બધા તપ કરતા કર્મનો ક્ષય કરવા માટે આ કાળમાં સ્વાધ્યાય જેવું કોઈ ઉત્કૃષ્ટ તપ નથી. પણ આપણે સ્વાધ્યાયને તપ નહીં કરીએ, એન્ટરટેનમેન્ટ કરશું.
ઠગવા વિભૂ આ વિશ્વની વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને 12 દામ ભીખ અંદરથી રહું.
એક આચાર્ય પોતાની વ્યથા કે છે. રત્નાકર સુરીશ્વરજી મહારાજ રત્નાકર 25 આલેખન કરે છે. પોતાના ચારિત્રનો વિતરાગ પરમાત્મા પાસે કથન કરે છે કે ભગવાન આવો જ અમે જન્મ ગુમાવી દીધો, અમે તો વિદ્યા પણ વાદ માટે અને ઉપદેશ પણ લોકોને રંજન કરવા માટે. અરે આ ડાયરો છે કઈ, તમારા ભાષણમાં મજા ન આવ્યો તો મજા લેવા આવ્યો તો જા ભાઈદાસમાં કે બિરલામાં બાપા, અહીંયા શું કામ આવસ. અહીંયા તો આત્માનું સ્વરૂપ પકડાતું હોય, આ મનોરંજનનું કોઈ પ્લેટફોર્મ નથી, આ તો તપ કરવા આવવાનું છે. તાકાત હોય તો સામે બેસો, અને તાકાત હોય તો આ જગ્યાએ બેસીએ. તપ છે આ. સર્વજ્ઞ પરમાત્માના બોધના વચન હાથમાં લીધા હોય તો એને સામાન્યપણે લઈ ન શકાય, સામાન્યપણે કહેવાય પણ નહીં, લોકોને ગમે કે ન ગમે. આત્માની વાત ભગવાને જેમ કહી હોય તેમ જ થાય, આપણું એમાં કઈ ન ચાલે. એમ આત્મ ભાવના જયારે ભાવવી હોય ત્યારે ભગવાને જે ભાવના જે પ્રકારે કીધી છે તે જ પ્રકારે વિચાર કરવાનો, તો જ ઇષ્ટિત ફલશ્રુતિ થાય, નહીં તો ન થાય. કેમ બધો બોધ વ્યથા જાય છે? પથ્થર ઉપર પાણી જેવો બોધ છે, મેઘની ધારા જેવી અમી વૃષ્ટિ છે બોધની, પણ પડે છે ક્યાં? કાં તો પથ્થર ઉપર પડે, અને કાં તો ફળદ્રુપ માટી જેમાં આર્દ્રતા છે, વિનાશ છે, ભાવનો ગદગદ પણું છે, એવી ભૂમિ ઉપર જો અમીધારા મેઘની વૃષ્ટિ પડે અને બીજ જો નખાઈ જાય એની સાથે તો ઉગી નીકળે. પરંતુ કાળ મીંડ પથ્થર જેવા થઈને આપણે બેઠા હોય અને ભગવાનના બોધની ધારા ગમે તેવી મેઘની ધારા હોય, આપણને શું કામની? મક્ષીલિયા પાણા જેવા આપણે થયા હોય, બાર બાર મહિના સુધી ગંગાના પ્રવાહમાં રહે અને કોઈ કાઢે કે આ પથ્થર બાર બાર મહિના સુધી પાણીની અંદર જ રહ્યો છે, એક મિનિટ પણ બહાર નથી, તો ચાલો અંદર કેટલું પાણી હશે, અને તોડે તો કોરો ધાકડ નીકળે. વિનાશ નથી, ભાવની વિનાશ નથી. પ્રભુના દર્શન, પ્રભુના વચન, પ્રભુના પદ હૈયું ગદગદ થવું જોઈએ. અને ભાવની વિનાશ ન હોય તો ભગવાનના દર્શન કરીને એનો અપરાધ ન કરવો કે ના પ્રભુ આજે મારું મન સ્વસ્થ નથી, તારા દર્શન કરવાને યોગ્ય નથી, નહીં કરું તારા દર્શન આજે, પણ કરીશ તો તારી સાથે એકરૂપ થઈશ, તારા દર્શન કરીશ તો તારી અર્પણ, તારે શ્રદ્ધા, તારા પ્રત્યેનો પ્રેમ મારો રહેશે, લોકોને દેખાડવા ખાતર હું દર્શન કરવા નહીં આવું. બહુ નાટક જગતમાં કર્યા દેખાડવા ખાતર, અહીંયા નહીં કરું, મારા કરવી હશે તો એકરૂપ થઈશ તો કરીશ, નહીં તો પ્રયત્ન કરીશ, થાકી જઈશ તો કરીશ, કારણ કે મારે તારા સ્વરૂપને પામવું છે, આત્મ ભાવના કરવા આવ્યો છું. અને તે વચન આપ્યું છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે, જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદ એ કેવળ જ્ઞાન છે. જીવને મોક્ષ સિવાય કોઈ બીજી ગતિ ન હોય, આવું પ્રાપ્ત કરવા માટે થઈને તે આત્મ ભાવના કીધી, અને એ આત્મ ભાવના હું ભાવું નહીં તો તારા અપરાધ સિવાય હું શું કરું.
મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ.
દ્રોહ કરું જ્ઞાનીનો, સંસારીનો દ્રોહ કરીશ તો એનું જે પરિણામ આવવાનું હશે તે આવશે, પણ જ્ઞાનીના દ્રોહનું પરિણામ શું? અનંતાનુબંધી સંસાર. એટલે મારે મોઢેથી નથી બોલવું, અંતરથી મોહ છૂટે એ દશા પ્રાપ્ત કરવાની છે. એટલે અહીંયા ભગવાન કહે છે, અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય એવો ચૈતન્ય ઘન જીવ તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે. જીવને કહે છે અનંત પ્રકારે તો વિચાર, તું આમથી વિચાર, તેમથી તે વિચાર, આ દ્રષ્ટિકોણથી, આ દ્રષ્ટિકોણથી, આની સાથે, આની સાથે, તારે જે પ્રકારે વિચારવું હોય વિચાર, પણ તું આ જીવનો વિચાર કર. આ દેહને એની અંદર રહેલો આત્મા બંને ભિન્ન છે, અનન્યપણે ભિન્ન કર, તું અનંત પ્રકારે વિચાર, પણ તું આ બંનેને, આ ચૈતન્ય ઘન જીવ એની પકડ લઈ લે, તું એને સમજી લે, એનું સ્વરૂપ સમજી લે, એના અસ્તિત્વને પીછાણ, તું આંખ વિચાય ત્યાર પહેલા આ આત્માના અસ્તિત્વને ઓળખી લે, આત્માનો બોધ થઈ જવો જોઈએ. એ કહે છે કે શ્રી તીર્થંકરે ચૈતન્ય ઘન જીવ તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે કે જે સત્પુરુષથી જાણી વિચારી સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. તીર્થંકરે બે પ્રકારે કહ્યો છે, અને તીર્થંકરે જે કહ્યો છે તે સત્પુરુષથી જાણી, આત્માને જેને જાણ્યો છે એના દ્વારા જાણ, મતિ કલ્પનાથી નહીં, સ્વચ્છંદથી નહીં, જાણ્યો છે એના વચનથી જાણ. સત્પુરુષની અનુપસ્થિતિમાં સત્પુરુષના વચનો તેને સત્પુરુષ તુલ્ય જાણીને જાણ. વચનામૃત છે તો મારા રાજપ્રભુ છે, આવો ભાવ આવવો જોઈએ, એ મને કહે છે. એના વચન એ પ્રભુ તુલ્ય છે. સત્પુરુષથી જાણી પછી વિચારી, એને વિચાર, સત્કારીને એનો સત્કાર કર. જીવ ઘણું સાંભળે છે, સત્કાર કરતો નથી. જેમ કોઈ મહેમાન આવ્યો હોય અને આંગણે કેવો સત્કાર કરીએ છીએ એનો, આપણી જેટલી શક્તિ છે ક્યારેક શક્તિની બહાર જઈને પણ સત્કાર કરીએ છીએ. જો મહેમાન જરા ઊંચો હોય, મોટા ખોયડા નો હોય, તો આપણી શક્તિ ન હોય, તાકાત ન હોય, તો ઉછીનું માગીનું લાવીને પણ, દેવરું કરીને પણ સત્કાર કરીએ છીએ કે નહીં? તો પરમાત્માની વાણીનો સત્કાર થાય ખરો. તીર્થંકરની વાણી છે, તીર્થંકરે કહ્યો છે એવો જીવ ધર્મ એ સત્પુરુષથી જાણીને, એને વિચારીને, એને સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકર આદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. જો હવે આ ખૂબી પદાર્થ માત્ર, જગતની અંદર જેટલા પદાર્થો છે તે, આ બધા પદાર્થ માત્ર અથવા જેટલા જીવો છે તે, જીવ અનંત છે, એક એક જીવ એ સ્વતંત્ર પદાર્થ છે, સ્વતંત્ર પદાર્થ છે. આત્માની સ્વતંત્રતા જૈન દર્શને જેટલી કહી છે તેટલી અન્યત્ર ક્યાંય ગ્રાહ્ય થઈ શકી નથી. પદાર્થ માત્ર સ્વતંત્ર છે અને એવા પદાર્થના બે ધર્મ છે, એક વક્તવ્ય ધર્મ અને બીજો અવક્તવ્ય, એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. કોણે? તીર્થંકરે. હવે કૃપાળુદેવની વાણી જોજો, તીર્થંકરે આ માન્યું છે. આ તો જે તીર્થંકરે કહ્યું છે, જે તીર્થંકરે માન્યું છે, જે તીર્થંકર જાણે છે એ જ વાત કહેનારા પુરુષ મળ્યો છે આપણને. ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, FIR, આ એની છે. કોઈ વચ્ચેનો માણસ નથી. આ 2500 વર્ષના વાણા વાઈ ગયા અને સીધું બધું કાળનું અનુસંધાન તોડીને એક પુરુષ આ કાળમાં ઉતરી આવ્યો સમવસરણમાંથી કોઈ કર્મયોગે, અને ઉતરી આવીને એને તીર્થંકરની જે વાણી છે એ ફટાફટ કહેવાની શરૂ કરી કે ભગવાને પદાર્થને બે વ્યવહાર ધર્મ સીધું કીધું. છો બે વ્યવહાર ધર્મ, વ્યવહાર ધર્મ વાળા માન્યા છે, એક વક્તવ્ય અને બીજો અવક્તવ્ય. અવક્તવ્યપણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે. પદાર્થનો જે અવક્તવ્ય જીવ ધર્મ છે તે તો અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે કહેવાને સમર્થ આ જગતમાં જો કોઈ હોય તો તે તીર્થંકર જ છે. તીર્થંકર સિવાય આ પદાર્થના વક્તવ્ય ધર્મના વ્યવહારને કોઈ કહી શકે તેવી સમર્થતા જગતમાં કોઈ પણ જીવને વિશે નથી. હવે આત્માના બે પ્રકારના ધર્મ, વક્તવ્ય ધર્મ અને અવક્તવ્ય ધર્મ, એમાં અવક્તવ્ય છે તે તો અવક્તવ્ય જ છે, એટલે તીર્થંકર પણ તેને કહી શકવાની ક્ષમતા ધરાવતા નથી. અનંત શક્તિના ધારકની પણ ત્યાં આ પ્રકારની મર્યાદા આવીને ઉભી રહી ગઈ. તીર્થંકર એ તો બરોબર છે ને, ચાર ઘાટી કર્મ જેના નાશ પામ્યા છે એટલે પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, આવું જેને ઉત્પન્ન થયું છે એને પણ ભગવાન કહે છે, તીર્થંકર કહે છે કે જીવ ધર્મના બે ધર્મ, વ્યવહાર ધર્મ અવક્તવ્ય અને વક્તવ્ય, એમાં અવક્તવ્ય જે વ્યવહાર ધર્મ છે તે તો અવક્તવ્ય જ છે અને વક્તવ્ય પણ જે કહી શકાય તે માત્ર કહેવાને સમર્થ હોય તો તે શ્રી તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. તે જ્ઞાન વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. આવા જ્ઞાનીઓ તીર્થંકર આદિ એટલે તીર્થંકરની શ્રેણીના, એની કોટીના, જેનામાં આવી અદભુત અદ્વિતીય તારક પુણ્યાય છે પોતે તરી શકે છે, જગતને તારી શકે છે. આવા યોગબળ યુક્ત વિશિષ્ટ મહાત્માઓ સત્પુરુષો સતને જાણતા હોય પણ યોગબળ ન હોય, યોગબળ યુક્ત મહાત્માઓ કે જેની પાસે યોગબળ છે તેમાં એ કહેવાને સમર્થ છે. અને એ તો કહેવા માટે સમર્થતા, સમજવા માટેની સમર્થતા શું? જો કહેવા માટેની સમર્થતા આટલી તો સમજવા માટેની સમર્થતા શું? એ સહેજે સમજી લે ભાઈ. અને તે માત્ર, જો માત્ર શબ્દ, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. કયો? વક્તવ્ય. અવક્તવ્ય તો અવક્તવ્ય રહી જ ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે રહ્યો વક્તવ્ય. વક્તવ્ય માટે કહેવા યોગ્ય સમર્થ એવા તીર્થંકર અને જાણવા યોગ્ય એવા મુમુક્ષુ જીવને માત્ર જીવના વિશુદ્ધ પરિણામે, આ એક, કાં તો જીવના પોતાના વિશુદ્ધ પરિણામ, દિનોદિન વિશુદ્ધ પરિણામ કેવી રીતે થાય? દોષને ઓળખી દોષને ટાળવા,
ગુણના સ્મરણ અને ચિંતન દ્વારા ગુણોનું સંવર્ધન કરવું, આત્માના ગુણો પ્રગટાવવા. આત્માના ગુણો પ્રગટવાથી જીવના પરિણામ વિશુદ્ધ થાય. અત્યારે જીવના પરિણામ મલિન છે. જેટલા પરિણામ મલિન તેટલું આપણું દર્શનાવને આપણું દર્શન રોકાઈ રહે છે, અવરાય છે, આપણને સમ્યકત્વ થતું નથી. એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થતા નથી, અને ન થવાનું કારણ પરિણામની મલિનતા છે. પરિણામની મલિનતા આ મલિન કોણ કરે? કસાયથી મલિન થયા છે આ પરિણામ, મોહથી મલિન થયા છે. મોહબુદ્ધિ જે છે, આસક્તિ ભાવ છે જગતની અંદર, મમત્વ અને અહંકાર અંદર પડ્યો છે. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ ઇત્યાદિ જે પ્રકારના કસાયોથી ચિત્તના પરિણામ મલિન થયેલા છે. ચિત્તની નિર્મળતા કરવી, ચિત્તને એકાગ્ર કરવાથી ચિત્ત નિર્મળ થાય. રોજ પ્રભુની પ્રાર્થના કરવાથી ચિત્ત નિર્મળ થાય. રોજ ક્ષમાપનાનો પાઠ કરવાથી ચિત્ત નિર્મળ થાય. 20 દોહાનું રટણ કરવાથી ચિત્તનું નિર્મળતા થાય. કારણ કે દોષનું ચિંતન ઓળખીને દોષને કાઢતા જઈએ, ગુણોનું સ્મરણ કરીને એની અંદર ગુણ લેતા જાય. 20 દોહરામાં માત્ર દોષની વાત નથી, ગુણની પણ વાત કરી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાર, દેઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. હે જીવ, કયા ઉપાય તું તરું તરીશ? પ્રભુની લય લાગી નથી તને. પ્રભુ પ્રભુ લય લાગવી જોઈએ. સુતા બેઠા જાગતા ઉઠતા કામ કરતા ખાતા પીતા પ્રભુ પ્રભુ એક રટણ રોમે રોમની અંદરથી શ્વાસે શ્વાસમાંથી એ જ નાદ અંતરનો ચાલતો હોય, અહો નિશ ચાલે. સત્પુરુષ એ જ નિસ્દિન જેને આત્માનો ઉપયોગ રાત્રિ અને દિવસ, જેને પરમાર્થનું ચિંતન રહે, આવી લય જીવનમાં લાગે. અહીંયા તો લય લાગી છે, લય ક્યાં લાગે? બળતરા લાગે છે. સંસારના પરિગ્રહ પદાર્થ, પૈસો જ્યાં જુઓ ત્યાં પૈસો, સંપત્તિ પ્રોપર્ટી, બસ આખો દિવસ ને રાત આ ચિત્ત એની અંદર જ ગૂંચવાયેલું પડેલું છે. અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, આમ કરું આમ કરું, આલું આમ કરશે, ઓલું આમ કરશે, બસ જેનો વધારે સ્વામિત્વ, કેટલું બધું પરિગ્રહ આદિ પદાર્થની અંદર આ લય લાગી છે. અને આ કહે છે તને પ્રભુની લય લાગવી જોઈએ. સંસારની લય લાગી છે અને પ્રભુની લય ક્યાં લાગે આમાં? અને ભગવાન કહે છે કયા ઉપાય તું તરીશ? પૈસા આપવાથી મોક્ષની ટિકિટનું રિઝર્વેશન થતું નથી, વ્યર્થ છે. સંસારના કોઈ પદાર્થની તાકાત નથી મોક્ષને ખરીદી શકે. મોક્ષ એ ચૈતન્યની સંભાવ્ય શક્તિ છે, તેને આવિર્ભાવ કરવી પડે, પ્રગટ કરવી પડે. સત્પુરુષે કરીને જીવના વિશુદ્ધ પરિણામે પોતાના પરિણામ વિશુદ્ધ કરવા, અથવા સત્પુરુષે કરી, જો બંને વાત મૂકી છે. સત્પુરુષ ન હોય તો તીર્થંકરનો ધર્મ સમજાય નહીં એવો એકાંતિક અભિપ્રાય કોઈ દિવસ કોઈ કાળે બાંધવો નહીં. વિશુદ્ધ પરિણામ, જીવના વિશુદ્ધ પરિણામ થતા એ વાત સમજાય, કારણ કે એની સાથે જ એનો તંતુ મળી જાય છે, અને મળી જવાના કારણે એની વાત એને પકડાય છે. જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. અને તે જ ધર્મ તે લક્ષણે કરી, અમુક મુખ્ય પ્રકારે કરી, તે દોહાને વિશે કહ્યો છે. આ વક્તવ્ય ધર્મ જે છે તે ધર્મ, તે જ ધર્મ વક્તવ્યપણે જે જીવનો ધર્મ છે, તે જ ધર્મ તે લક્ષણે કરીને, કે જે એના વક્તવ્ય લક્ષણો છે તે લક્ષણે કરીને, અમુક મુખ્ય પ્રકારે કરીને, એમાંથી અમુક મુખ્ય પ્રકાર એનો બતાવીને તે દોહાને વિશે કહ્યો છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ સાથે સાથ લક્ષણ તીર્થંકરે વક્તવ્યપણે જીવનો જે ધર્મ કયો છે તે જ ધર્મ તે લક્ષણે કરીને મુખ્ય પ્રકારે તે દોહાને વિશે રહ્યો છે. ભગવાન કહે છે તે દોહાને વિશે રહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. પરમાર્થનો ખૂબ અભ્યાસ જીવ કરે, પરમાર્થની અંદર જ ચિત્તને ડૂબાડે તો કે છે તે વ્યાખ્યા એ જીવના અરૂપી અદ્રશ્ય અમૂર્ત એવા જીવના જે પ્રગટ લક્ષણો જે છે તે પ્રગટ લક્ષણો જે આ દોહાની અંદર કહેવામાં આવ્યા છે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે, એકદમ સમજાઈ જાય. આપણે કહીને કે આમ બે ફાળ જેવા, પર્વતની બે ફાટ જેવા સ્પષ્ટ સમજાય. અને તે સમજાય, અને તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે. આ જો જીવના વિશુદ્ધ પરિણામથી તમે વિચારશો તો અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ રીતે સમજાશે. અને તે સમજાય, જો આ દોહામાં જીવના લક્ષણ કયા છે તે સમજાઈ જાય તો તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. કૃપાળુ દેવનો શબ્દ છે. તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. છતાં તથાપિ તેમ છતાં યથા અવકાશ, થોડો અવકાશ મેળવીને અમારા જીવનમાંથી અત્ર તેનો અર્થ લખ્યો છે. હવે ભગવાન મૂળ વાત ઉપર આવે છે. આ વાત પૂછી છે એના બે પત્ર અને આપણા ચાર સ્વાધ્યાય ગયા અને ભગવાન કહે છે એ દોહાનો અર્થ હવે અમે તમને કહીએ છીએ. યથા અવકાશ, અમને જે કાંઈ આ ઉપયોગનો અવકાશ પ્રાપ્ત થયો છે એમાં જ, જો એની અંદર ચિત્તની અંદરનો અવકાશ ગયો તો વાત ગઈ. પણ આપણા બધાના કંઈ સદભાગ્ય હશે કે પરમ કૃપાળુ દેવે આ સાતે સાત લક્ષણ જે જીવના છે એનો અર્થ ચાર ચાર લીટીમાં પણ લખી નાખ્યો છે. ઘણા પત્રો અપૂર્ણ રહી ગયા પણ આની અંદર એમણે પૂરેપૂરા લખી નાખ્યા છે. તેનો વિશેષ વિચાર હવે પછી કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. સુખ ધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે શાંતિ અનંત સુધામ રે પ્રાણ મુ પદ તે જયતે.